ந்து சேயூத்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் தேவ சர்வக்னம் நிர்க்ரந்தோ குரு மங்களம் மங்களம் வேதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 25 સપ્ટેમ્બર 2011. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 589 મુંબઈ ચૈત્રવદ 13/1951. તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી. તથાપિ જ્ઞાની પુરુષના સમાગમ ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર લખ્યો છે. મુનિશ્રીને પણ કૃપાળુદેવ કેટલી સાવચેતી આપે છે. દેવકરણજીએ તો વેદાંતના ગ્રંથ વાંચી અને નિર્ણય વિપરીત જ કર્યો, તો કૃપાળુદેવને લખવું પડ્યું કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થવા આવી છે. સર્વજીવ પરમાત્મા છે એ વાત સાચી છે, અને દેવકરણજી પોતાને અહમ બ્રહ્માસ્મે કહે તો પણ કંઈ અસત્ય નથી. પરંતુ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ રહેવું વધારે યોગ્ય છે, અને તે પદ પ્રાપ્ત કરવામાં આ જ અવસ્થા લાભદાયક છે, નહીં તો તે પદનું ભાન થતું નથી. એટલી સુંદર વાત મૂકીને લઘુરાજ સ્વામીને પણ કહે છે કે તમારે પણ કદાચ અન્ય મતના અન્ય દર્શનના ગ્રંથો વાંચવાનો અથવા એ પ્રસંગી વાતચીત સંબંધનો શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી લક્ષ્ય કયું રાખવાનું છે, તો કે વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું. બધા જ અધ્યાત્મનો અધિષ્ઠાન વૈરાગ્ય છે. જો જીવમાં વૈરાગ્ય અને ઉપશમ એ જો જાગૃત ન થાય તો અન્ય ગમે તેવી સિદ્ધાંતની વાતો, તર્ક કુતર્ક અને વિતર્ક એ જીવને કલ્યાણકારી થઈ શકશે નહીં. વૈરાગ્યના આધાર ઉપર જ જીવ મુક્તિ માર્ગમાં યાત્રા કરી શકે છે. તો કહે છે કે તેમ કરવું અન્ય વાંચતી વખતે ના નથી, પણ જીવમાં વૈરાગ્ય અને ઉપશમ. વૈરાગ્ય સંસાર અન્ય પર પદાર્થ અને પર જગત વિશે વૈરાગ્ય આવવું જોઈએ. મોહ તૂટવો જોઈએ, મમતા તૂટવી જોઈએ, આસક્તિ છૂટવી જોઈએ. અને ઉપશમ કષાયો વિષયોની જે તીવ્ર લાલસા વાસના તૃષ્ણા ઈચ્છા મહત્વાકાંક્ષા આ શાંત થવી જોઈએ. પર પદાર્થો સંબંધી જીવનો જે રાગ છે એ મંદ થવો જોઈએ. આ વૈરાગ્યને ઉપશમ, જગત પ્રત્યે ઉદાસીનતા અને પદાર્થ પ્રત્યેનો આ પ્રકારનો આસક્તિના બંધનો તૂટે એ ઉપશમ છે. એ ભાવ શાંત થાય, વિષય કષાયથી મંદતા થાય, અલ્પતા થાય, એ એક જ હેતુ રાખવાનો તો બાધ નથી. પણ તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી. તથાપિ તમે કદાચ કરી લો તો પણ લક્ષ્ય રાખવાનું છે જ્ઞાની પુરુષના સમાગમ. ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે. જ્ઞાની પુરુષ આત્મા જેને યથાતથ્ય પ્રગટ છે એવા જ્ઞાન સ્વરૂપ પુરુષ, એની ઉપાસના અને એમના વચનના આધાર વિના આવો નિશ્ચય કરી લેવામાં ક્યારેક આત્મવિરોધ થવા સંભવ છે. એમાં આત્માનો વિરોધ થાય, આત્મતત્વ ચૂકી જવાય. કૃપાળુદેવ એક પત્રમાં સરસ લખ્યું છે, આગળ પણ 558માં આવી ગયું છે, કે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો નિર્ણય જે જિનેશ્વરે કર્યો છે તેવો અન્યત્ર ક્યાંય જોવામાં આવતો નથી. આપણને પકડાતું નથી. ઘણીવાર આપણે બહુ એમ થાય કે હું બહુ આઉટલુક વાળો છું, જનરલ ઉદાર છું, એમાં આપણે ઘણી ભૂલ કરીએ છીએ. 597માં એક વાક્ય લખ્યું છે, અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે ઋષભદેવ આદિએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. જો આની અંદર ક્યાંક હજી આપણે સંશય થતા હોય તો હજુ જ્ઞાની પુરુષની ઉપાસનાથી આ નિશ્ચય થવો જોઈએ. નહીં તો આ વાત એમને એમ છે કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. 558માં એ જ વાત આવે છે, 588માં એ જ વાત આવે છે, અહીંયા એ જ વાત મૂકે છે. કેટલી વાર કેટલા ભ્રમમાં આપણે આવી જઈએ છીએ અને એક ભ્રાંતિ સ્વરૂપ થઈ જાય છે. અજ્ઞાન સારું છે, ભ્રાંતિ ખતરનાક છે, ભયાવહ છે. અને તે સમયે સાચા જ્ઞાની પુરુષને ઓળખી પૂર્ણ જ્ઞાની, યથાતથ્ય જ્ઞાની, તથા કથિત જ્ઞાની નહીં, એના તરફ થતી આપણી ખોટી ભાવનાઓ આપણને આત્મવિરોધ ઉત્પન્ન કરાવી દેશે અને જીવને ખબર પણ નહીં પડે. એ વાત અહીંયા 588માં દેવકર્ણજી ઉપર લખી, 89ની અંદર મુનિશ્રી ઉપર લખી, એ વિના આત્મવિરોધ શબ્દ લખ્યો. ઘણું વિચારવાનું છે. આ જીવે આત્માનો નિશ્ચય થયા વિના મુક્તિની યાત્રા કેવી રીતે થઈ શકે? અને તથાકથિત અધૂરિયા લોકોના વાંચનથી અથવા એના શબ્દોથી કોઈ આત્માનો નિશ્ચય ન થાય. કૃપાળુદેવ કહી શકે કે અમે આત્માનો નિશ્ચય કહીએ છીએ એ સર્વ જ્ઞાનીઓને સંમત છે. 6 પદના પત્રમાં વાત આવે તો પણ એમ કે અસંખ્ય જ્ઞાની પુરુષોએ તે માન્ય કર્યા છે. આત્મસિદ્ધિમાં લખે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. આપણા નિશ્ચયમાં તો સર્વ જ્ઞાનીના નિશ્ચયને બાજુ ઉપર રાખીને આપણો નિશ્ચય થતો હોય છે, ભૂલ થાય. એ વાત અહીંયા મુનિશ્રીને એક સંકેત કર્યો છે. આપણે એટલું જ વિચારવાનું કે જીવને જે આગળ શબ્દ મૂક્યો છે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. અને એ જ વાત 511ની અંદર એક વાક્ય કૃપાળુદેવ મૂક્યું છે, મંત્ર જેવું વાક્ય જીવે લક્ષમાં રાખવું પડે, જે ખાસ કરીને બહુ વિચારતા હોય, સ્વાધ્યાય કરતા હોય, કરાવતા હોય, એમને કોઈ પણ પ્રકારનો ભ્રમ ન થવો જોઈએ, સંભ્રમ ન થવો જોઈએ. અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે, શબ્દ મૂક્યો છે સિદ્ધાંત, એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારથી જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપસંભવ અને નિવર્તવું શરૂ થાય છે. ત્યાં સુધી આત્મનિજ શુદ્ધતા શુદ્ધિનો માર્ગ પણ શરૂ થતો નથી. વસ્તુનું સ્વરૂપ આ છે, તત્વનું સ્વરૂપ આ છે, પદાર્થનું સ્વરૂપ આ છે. અહીંયા જ આ સ્વચ્છંદને રોધક વાત છે. આપણી મતે કલ્પના કામ નહીં આવે આમાં. અહીંયા સાચા જ્ઞાની પુરુષનું ઓળખાણ કરવા જેવી પહેલા ભક્ત દશા થવી જોઈએ. બુદ્ધિને ગૌણ કરવી પડે અને જે શ્રદ્ધાનો સમ્યક દ્રષ્ટિ એ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાના વિષયમાં બુદ્ધિનું પ્રાબલ્ય કામ નહીં આવે. એને ગૌણ કરો, એને શાંત કરો, તો જ શ્રદ્ધાથી વસ્તુને પકડી શકાશે. નહીં તો જ્ઞાની પુરુષના ઓળખાણમાં પણ સંભ્રમ થશે, સંમોહ થશે અને ભેદ થશે. બધા જ્ઞાનીઓ એક હોય છે પણ આપણે ભેદ કરતા શીખી જઈશું. આ બુદ્ધિનો દોષ છે અને દોષનું નિવર્તવું થશે નહીં. પત્ર ત્યાં પૂરો થાય છે. 590 મુંબઈ, ચૈત્રવદ 14/1951. ચારિત્ર શું છે તે વિચારી સમવસ્થાન થવું. દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્ર પરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે. એવો જીનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. વાંચતી વખતે ખૂબ ઉપયોગ રાખો, સાંભળતી વખતે ખૂબ ઉપયોગ રાખો. જીનનો અભિમત કૃપાળુદેવ કહે છે આપણને. આ રહસ્યો કહે છે સર્વજ્ઞના, મહાવીરના બોધના, એમના અંતર આશયના. આ ભેદ અને રહસ્ય આ પુરુષ ખુલ્લા કરે છે. કહે છે કે ચારિત્ર એ જીનના અભિપ્રાયમાં ચારિત્ર શું છે? સમવસ્થાન થવું, સ્થિર થવું, પોતાના નિજ સ્વભાવમાં, નિજ સ્વરૂપમાં, નિજ ગુણમાં સ્થિર થવું. પરથી દ્રષ્ટિ હટાવી લઈને પોતાના આત્માના અનંત ગુણોનું ચિંતવન કરતા કરતા એ આત્મા કેવળ શુદ્ધ ચૈતન્ય સર્વાભાસથી રહિત છે, તમામ વિકારોથી રહિત છે, તમામ વિકૃતિઓથી વિભાવોથી રહિત છે, વિષય કષાયથી રહિત છે. કેવળ જ્ઞાતા, કેવળ જ્ઞાતા, કેવળ જ્ઞાતા, સાક્ષી, સાક્ષી, સાક્ષી. જગત પ્રત્યેની સંબંધમાં અકર્તા છે. જ્યાં ક્યાંય પણ કર્તાપણાનો ભાવ આવે ત્યાં આપણી દ્રષ્ટિમાં દોષ ઉત્પન્ન થઈ ગયો છે. લક્ષમાં આવે ન આવે એ આપણી પોતાની દશા ઉપરની વાત છે, પણ દોષ તો ઉત્પન્ન થયો છે. અકર્તા છે જીવ. સંસારમાં પોતાના ઉદયની અંદર જે કામ કરે છે એમાં એ ઉદયની અંદર સાક્ષી કરતા છે, પણ પર પ્રત્યેના ભાવમાં એ કરતા અકર્તા છે અને પોતાના ઉદયગત ક્રિયાઓમાં એ સાક્ષી કરતા છે. એ ક્રિયા એ કરે છે, પોતે જ કરે છે, છતાં તેમાં ભળતો નથી, ભાવથી ભળતો નથી, રુચિથી ભળતો નથી, રસથી ભળતો નથી. એ જ્ઞાન જ્ઞાની તરીકે ભળે છે અંદર, દ્રષ્ટા તરીકે ભળે છે. સ્થિતિ ઘણી આકરી છે પણ જ્ઞાનથી સાધ્ય છે. આકરી છે પણ જ્ઞાનથી સાધ્ય છે. અનાદિના જે કુસંસ્કાર છે એનાથી અસાધ્ય છે. એટલો બધો કુસંસ્કારોનો અભ્યાસ આ જીવને છે કે જેથી કરીને જ્ઞાન અફળ થઈ જાય છે. એ કહે છે કે તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્ર પરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના, ચારિત્ર પરિણામરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે. અને આ જીવે કેટલી વાર જ્ઞાનને અફળ કર્યું છે જો સમજીએ તો. આ જીવે કેટલી વાર ચારિત્રમાં થતી મંદતામાં પોતાના દશા સંબંધી અનુપ્રેક્ષા ન કરવાને કારણે, જીને કહેલી ચારિત્ર સંબંધી દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. સ્વસ્થતા એટલે ઉદાસીનતા, ન રાગ, ન દ્વેષ, ન વિષય, ન કશાય, કશું જ નહીં. સ્વસ્થતા, આત્મ પરિણામની સ્વસ્થતા થવી તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને અસ્વસ્થ પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા તે જીન જેવાથી પણ બને એમ નથી, તો આ જીવે કયા વિચાર કરીને કરશે? આટલી સ્પષ્ટ વાત. આટલું સ્પષ્ટ માર્ગદર્શન એક સાધકને, એક મુમુક્ષુને, એક સાચા જિજ્ઞાસુને ખરેખર આત્મકલ્યાણ કરવું છે તો આ પુરુષના વચનની સાથે ઓતપ્રોત થઈએ, સમજીએ આ પુરુષ શું કહે છે. આ પૂર્ણ જ્ઞાની તીર્થંકર કોટીનો પુરુષ છે. આમાં તથાકથિત જ્ઞાનીના રવાડે ચડવા જેવું નથી. પૂર્ણ પુરુષને પકડો તો જ પૂર્ણતાનો માર્ગ સાધ્ય થાય, અન્યથા ન થાય. અન્યથા આપણે વિખરાઈ જશું, વેરાઈ જશું, છિન્ન ભિન્ન થઈ જશું અને અનંતની યાત્રા ફરીથી પાછી નવેસરથી શરૂ કરવી પડશે. સ્પષ્ટ વાત છે, દશા સંબંધી અનુપ્રેક્ષા કરો. અને એ અનુપ્રેક્ષામાં કહે છે કે એ ચારિત્ર પરિણામ જો સ્વસ્થ ન રહે, સ્વભાવરૂપ ચારિત્ર, સ્વભાવ મારો છે હું અકસાઈ છું, આ મારો સ્વભાવ, હું નિર્વિકારી છું, આ મારો સ્વભાવ, હું વિતરાગી છું, આ મારો સ્વભાવ, એ સ્વભાવરૂપ સ્વસ્થતા ન રહીએ અને એમાં કંઈ ને કંઈ પ્રામ ચંચળ પરિણામ થાય, ચપળ વૃત્તિ થાય અને મન વ્યાપાર શરૂ થઈ જાય એટલે ચલિત થાય, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એક વાર વિકલ્પ આવ્યો, સમસ્ત સંસાર ઉભો થઈ જતા વાર લાગતી નથી. ભલભલા ઋષિઓને, મુનિઓને, યોગીઓને પણ સહેજ ચલિત થયા, મનની ચંચળતામાં જોડાયા તો જ્ઞાની કે છે એને ઊંધે કાન નાખી દીધા છે. હજારો વર્ષોનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ થતા વાર લાગતી નથી. ઉપયોગની જાગૃતિ પડે પડે સમયે સમયે, એટલે સંયમ લીધા પછી પણ છઠ્ઠા ગુણસ્થાનકની અંદર સાધુને કહે છે હજુ સરાગ સંયમ છે, પ્રમત્ત સંયમ છે, શબ્દ પ્રયોગ મૂક્યો છે પ્રમત્ત સંયમ, હજુ વૃત્તિ ચલિત થાય છે. એથી આગળની અવસ્થા ગુણસ્થાનક આવે છે અપ્રમત્ત સંયમ, એ વિતરાગ સંયમ થાય છે. હવે જે સ્થિતિ થાય છે એમાં ચલિત થતા નથી. મુનિઓ મૌન ધારણ કરે છે. હવે જ્યાં ક્યાં પણ ક્રિયા કરવાના પ્રસંગ ઉભા થાય મન વચન કાયાના તો સમિતિ પૂર્વક થાય છે, એટલે ઉપયોગની પૂર્ણ જાગૃતિ પૂર્વક થાય, એમને એમ ન થાય, બેહોશીમાં એક પણ ક્રિયા ન થાય. હું આત્મા છું, હું ચૈતન્ય છું, અકર્તા છું, જ્ઞાતા દ્રષ્ટા છું અને આ જગતનો સાક્ષી છું, જગત અને જગતના સંયોગોથી પર છું. આવી જાગૃતિ સાથે એ જગત સાથે વ્યવહાર કરે, ઉદયગત વ્યવહાર કરે, પણ ક્યાંય જોડાય નહીં, આસક્તિમાં આવે નહીં. તો આવો, જો એ સ્વભાવની સ્થિતિ પ્રાપ્ત થતી ન હોય તો ત્યાં એવી સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે એવો જીનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. આ જીનનો અભિમત એ અવ્યાબાધ સત્ય છે. આપણે કંઈક ના એને આમ ન થાય ને એને આમ ન થાય, આપણે સર્ટિફિકેટ બધા આપણે દેવાના કે જીનેશ્વરની વાત માનવાની છે? પ્રમાણપત્ર કોનું, પ્રમાણ કોનું, સર્વજ્ઞનું કે આપણા જેવા કહેવાતા જેની મુમુક્ષ દશાનું પણ ઠેકાણું નથી એ નક્કી કરીએ કે આ બહુ જ્ઞાની છે? એના પરિણામોની અવલોકન કરવાની સ્થિતિ કોની હોઈ શકે? તો કે છે જીનનો અભિમત છે કે જ્ઞાન અફળ થઈ જાય જો ચારિત્ર પરિણામમાં સ્વભાવરૂપ સ્વસ્થતા ન રહે તો. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં આ પુરુષ પોતાની અનુપ્રેક્ષા કરે છે. આટલી જ્ઞાન અવસ્થા છે છતાં અનુપ્રેક્ષા પોતાની સ્વદશાની કરે છે, કેટલી પ્રમાણિકતા હશે, કેટલી નૈતિકતા હશે, કેટલી હિંમત અને સાહસ હશે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણીવાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિ યોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરીને ખેદ જેવું રહે છે અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. અમને પણ ઉપાધિ યોગ તીવ્ર છે, ચંચળ પરિણતિનો હેતુ છે. આ જ્ઞાની કે છે, ત્યાં તો ઉદય આવ્યો રે કર્મ પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસે લીએ વધે તેમ તેમ ઘટે ન રંચ રે. આવો આકરો સંસારના ઉદય તો આકરા છે. પ્રદેશે પ્રદેશથી આકર્ષક એવું આ સંસારનું સ્વરૂપ છે. આ જીવ જરા ગફલતમાં રહે તો ઊંધે કાન પડે એવું મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર વિચારવા જેવું છે. કૃપાળુદેવે લખ્યું છે, ભલભલા મુનિઓને યોગીઓને તપસ્વીઓને મોહનીય તો ઘડીના છઠ્ઠા ભાગમાં. આનંદ ઘનજીએ ગાયું છે, મનડું કિમહીન બાજે, જ્ઞાની અભ્યાસી તપિયા પણ મનડું વૈડિલું કઈ એવું ચિંતવે નાખે અવડે પાસે. ગફલતમાં ક્યાંય રહેવાનું નથી. ધર્મનું એક સ્વરૂપ છે અપ્રમત યોગ, અપૂર્વ વૃત્તિ અને અપ્રમત યોગ. વૃત્તિમાં આ બધા ઉપશમ સંસ્કારો બધા પૂર્વના છે, અજ્ઞાનના છે, વિષય વાસનાના છે, એને ઉપશમ કરો. ઉપશમ કરીને ક્ષય કરો, એને ઉભા ન થવા દો. આ જ જિનેશ્વરનું તપ છે, જેના જૈન માર્ગની અંદર આ તપની અવસ્થા છે કે વૃત્તિઓનું નિવર્તન કરો, ઉપશમ કરો અને નિવર્તન કરો, ઉપશમ કરો અને નિવર્તન કરો. આ કોઈ દેહ દમન નથી, પણ દેહનો આધાર લઈને આ વૃત્તિઓ તોફાન કરે છે. માટે દેહ ઉપરનો અંકુશ રાખવો છે કે વૃત્તિઓને માધ્યમ ન મળે તોફાન કરવાનું, સાધન ન મળે. જગતને જે કેવું કે જૈનો દેહ દમન બહુ છે, બરોબર છે, તો દેહનું તોફાન કરો. તમે ખૂબ સમજવા જેવું છે, દમન દેહનું છે, શમન વૃત્તિઓનું છે, સંસ્કારોનું છે, અજ્ઞાનનું છે, મોહનું છે. આ જે વિકારી ભાવ છે એનું શમન છે, દેહના દમન દ્વારા એનું શમન કરવું પડશે, નહીં તો એ આત્મ સ્વરૂપને ઘાતક બની જાય. એટલે જ કૃપાળુદેવે કહ્યું, લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. આ વ્રત તો વૃત્તિઓના ઉપશમન માટે છે. વ્રત કરો પણ વૃત્તિનું ઉપશમન કરો, નિવર્તન કરો. વ્રતથી ઇન્દ્રિયો ઉપર સંયમ આવશે, ક્યારેક દમન કરવું પડશે, કારણ કે મૃત્યુ બેફામ બની છે. જો આપણું બાળક બેફામ બને, ઉચ્છૃંખલ બને, તો ક્યારેક દમન જરૂરી છે. જો પર એવા બાળકના, આપણે એક આશ્રિત બાળકના વિકાસ માટે દમન જરૂરી છે, એને ક્યારેક એક જરૂર પડે તો તમાચો પણ માળવો પડે, શિક્ષા પણ કરવી પડે, મા બાપને ગુરુ પણ કરે, એવો આખો માર્ગ છે કે ગુરુ પણ કરે. કારણ એનું આત્મહિત એના હૈયે છે, માના હૈયે છે, ગુરુના હૈયે છે, અન્ય કોઈના હૈયે નથી, એટલે બીજાને છૂટ નથી. એમ આપણી ઇન્દ્રિયો બેફામ બને, ઉચ્છૃંખલ બને, તો આપણે એનું દમન ન કરવું જોઈએ. કારણ કે અંદર રહેલી વૃત્તિઓ એના આધારે ઉચ્છૃંખલતાને કારણે તોફાન કરે, જ્ઞાન અફળ કરી નાખે આપણું. માનતા હોઈએ કે અભક્ષ્ય છે, આ પદાર્થ આપણે ન લઈ શકીએ, પણ વૃત્તિ આપણને છેતરી જાય, બુદ્ધિ દગો આપી દે અને ચાલશે આમ જોઈ, એની અંદર આ વિટામિન છે ને એમાં આ પ્રોટીન છે, વાત પૂરી કરી, અથવા એનો આ ટેસ્ટ છે અને અત્યારે નહીં ખાય તો ક્યારે ખાશો. આ મૂર્ખ અને બેવકૂફીનો તો કોઈ માપ નથી. જ્ઞાન અફળ કરી નાખ્યું એને, પછી એને કીધું કે તારા જ્ઞાનની તારી સમજ શું છે, હા જ્ઞાની હતો ના ભાડે, જો આ કરાય નહીં તો તે શું કામ કર્યું. બહુ મુશ્કેલી છે. જિનેશ્વર ભગવાન કહે છે, આવો જીનનો અભિપત છે. કૃપાળુદેવ કહે છે, શિથિલતા અમને પણ થઈ આવે છે, એનો અમને ખેદ છે. આ યથાખ્યાત ચારિત્ર જ્યાં સુધી પ્રગટ થયું નથી, જેવી જ્ઞાનની ધારા છે એવી જ ચારિત્રની ધારા રહેવી જોઈએ. પણ ઉદય આડો આવે છે, ઉદય અંતરાય આપે છે, અને જ્ઞાન સદૃશ અમારો વ્યવહાર થઈ શકતો નથી, એમાં શિથિલતા ક્યાંક આવે છે. અને તે સમયે આવા સમર્થ પુરુષો પણ પોતે સ્પષ્ટ કહે છે કે એવું ચંચળ પરિણતિ થઈ જાય છે, ક્યાંક પરિણતિ ફલી જાય છે. દિવાની જો શાંત છે સામાન્ય પવનમાં વાંધો નથી, પણ વાવાઝોડું આવે તો શું થાય? એવું ઉદયનું વાવાઝોડું આવ્યું છે શ્રીમદના પ્રસંગની અંદર. વ્યવહારનો કારમો પ્રસંગ ઉદયમાં આવ્યો છે તો એ સ્પષ્ટ કહે છે કે ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિ યોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. અમે કંઈ લખી શકતા નથી, બોલી શકતા નથી, આટલો અમને ચિત્તમાં ખેદ વર્તે છે. હે પ્રભુ, આ ઉદય ક્યારે સમાપ્ત થાય? હડસેલવાનો પ્રયત્ન કરે છે, અત્યારે જગત તરફ લક્ષ નથી, અમારા આત્માની અંદર જે અંતરાયના અવરોધ ઉભા થાય છે એને ખસેડવા ઉપર લક્ષ છે, અમારે અમારી શુદ્ધતા ઉપર લક્ષ છે, અત્યારે જગતના કલ્યાણ ઉપર અમારો લક્ષ નથી. એટલે કોઈને પત્રોના જવાબ પણ અપાતા નથી. જ્ઞાનના પત્રો છે, પરમાર્થના પત્રો છે, તો પણ કે છે કંઈ જણાવી શકાતું નથી. બાકી કંઈ જણાવવા વિશે તો ચિત્તમાં ઘણી વાર રહે છે, ભાવ તો ઘણા થાય છે. આ દશા સમજવાની, જ્ઞાની અને તથાકથિત જ્ઞાનીની, ભાવ તો ઘણા થાય છે એને થાય છે, પણ પ્રાયોરિટી શું? આત્મકલ્યાણ કે પર કલ્યાણ? આ વાત બેસશે નહીં, ચિંતન વિના બેસે એવું છે જ નહીં. કેમ કે પરમાં આ જીવ એટલો બધો રગદોડાયેલો છે કે એને વાત બેસે નહીં. કે તું પરની ચિંતા છોડ, એ તો અધમાધમ વૃત્તિ છે. સ્વનું કલ્યાણ વિના પરનું કલ્યાણ થાય નહીં, કોઈ દિવસ બને નહીં, સંભવિત નથી. મહાવીરને સંયમ લીધો, ત્રણ જ્ઞાન જન્મથી હતા અને ચોથું જ્ઞાન દીક્ષા લીધી એટલે ઉત્પન્ન થયું. ચાર જ્ઞાનનો ધણી 12.5 વર્ષ સુધી મૌન રહે છે. જગતને હવે એવો માર્ગ આપવો છે અને એ માર્ગ પૂર્ણતા પ્રાપ્ત કર્યા વિના આપી નહીં શકાય, તો પરના કલ્યાણની વાત ગૌણ કરી છે. જગતનો ગુરુ છે, પણ એ ગુરુપણું પૂર્ણ સત્ય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ ગુરુપણાનો ભાવ એને આવતો નથી. મૌનની સાધના કરીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યા પછી એ પરમાત્મા દેશને આપે છે અને એ સાર્વત્રિક બોધ હોય છે. જણાવવા વિશે તો ચિત્તમાં ઘણી વાર રહે છે, ભાવ તો આવે, પણ આત્મકલ્યાણના ભોગે એ ન કરાય. ભાવ આવે તો પણ આત્મકલ્યાણના ભોગે ન કરાય. પ્રસંગોપાત કંઈ વિચાર લખો તો તેમાં અડચણ નથી, એ જ વિનંતી. આ ધારસીભાઈ મોરબીના ન્યાયાધીશ હતા જે, અને કૃપાળુદેવને 13 વર્ષની ઉંમરે જેનો સંપર્ક થયો હતો, જેને ખ્યાલ હતો કે કોઈ અપ્રતિમ પુરુષ છે, પણ છતાં પણ ધારસીભાઈ હજુ એમના પ્રત્યે શ્રદ્ધાન્વિત થઈ ન શક્યા, અર્પિત ન થઈ શક્યા. ઓળખાણ બાકી રહી તો કૃપાળુ દેવના દેહાવસાન પછી મનમાં રહી ગયું, તો પ્રભુશ્રીને પૂછવા ગયા કે પ્રભુ, અમે તો જિંદગીભર આ અમારું ન્યાયાધીશપણાનું અભિમાન, એટલે અમને એમ થયું કે આ તો બાળક છે, અમે ઓળખી ન શક્યા અમારા ભગવાનને, અમારા પુરુષને. અને જગતના જીવોની આ જ કરુણ કહાની છે. આપણે પણ અનંત જન્મ લીધા છે અને જ્ઞાનીઓ અનંત થયા છે, કેવડીઓ અનંત થયા છે, અરિહંતો ને સિદ્ધો અનંત થયા છે, આ બધાના સંપર્કમાં આવ્યા હશું, પણ કોઈને ઓળખી શક્યા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણો સ્વછંદ, આપણું અધૂર્યું જ્ઞાન, આપણી પોતાની આ પરસુ અભિમાનની વૃત્તિ, અહંકાર, એ ક્યારે આપણને સત્પુરુષની સમીપ લઈ જઈ શક્યો નથી. અને આવા પુરુષના બોધથી એ પુરુષનું ઓળખાણ કરવું જોઈએ, તો ઘણીવાર બોધથી પણ આપણે આ પુરુષને પકડી શકતા નથી. એ ધારસીભાઈ ઉપરના પત્ર પછી આગળ વધીએ છે. પત્રાંક 591 એ પ્રાસંગિક વાત પૂરી કરી અને પત્રાંક 591 આપણે લઈએ છીએ. મુંબઈ, ચૈત્ર 1951. વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. જે જબરજસ્ત ભ્રાંતિનું અહીંયા છેદન થાય છે. જીવની ભ્રાંતિ અને કહેવાતા પોતાના ડાપણવાળા લોકોની ભ્રાંતિ શું છે કે જે વિષયો છે એ વિષયોનો જો આપણે ભોગવી લઈએ તો પછી આગળ ઉપર એ વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે. આવી જીવની એક ભ્રામક માન્યતા છે કે ભોગવી લીધું હોય તો પછી તે વિષય ઉપર એ ક્રમે પ્રવર્તવાથી, એટલે વિષય ભોગવી લેવાના ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે. જ્ઞાની કહે છે એમ બનવું કઠણ છે. હવે આ સમજવું, એમ બનવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. જો જ્ઞાન દશા ન હોય તો વિષયનું નિર્મૂળપણું, તે સમયે વિષયની અભિલાષા જાગી એનો સંતોષ થઈ જશે, પણ આગળ ઉપર એ વિષયની મૂર્છા નહીં જાગે એમ બનવું કઠણ છે. અને જીવ પોતે વિચાર કરે કે વિષયો કેટલી વાર ભોગવ્યા આ જીવનમાં અને અનંતકાળમાં. સંસારનો જ્ઞાનીઓ કે છે કયો વિષય અને કયો પદાર્થ એવો છે કે જેનો ભોગ અને ઉપભોગ આ જીવે ન કર્યો હોય. અનંત પુદગળ પરાવર્તનના અનાદિના અનંત પરિભ્રમણમાં અને અનંત જન્મ મરણ અનંત ગતિમાં લઈને આ જીવે કઈ વસ્તુ બાકી રાખી છે? સંસાર ભાવનામાં આ ભાવના જ્ઞાનીઓએ બહુ વ્યવસ્થિત રૂપમાં મૂકી છે કે આ લોકની અંદર 14 રાજલોકમાં એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં જીવ આ જન્મ્યો ન હોય, એક પણ પુદગળ પરમાણુ નથી કે જેનો ભોગ ઉપભોગવટો આ જીવે ન કર્યો હોય, કોઈ જીવ એવો નથી કે જેની સાથે એને સંસારના સ્વજન પરિજનના સંબંધો ન થયા હોય. આવું અનાદિનું અનંત પરિભ્રમણ એનો જો વિચાર કરે તો વિચાર કરો કે એ ચક્રવર્તી પણ થઈ ચૂક્યો છે, નૃપતિ પણ થઈ ચૂક્યો છે, અનેક સ્ત્રીઓને ભોગવી ચૂક્યો છે, અનેક ભોગ એણે ભોગવ્યા છે, અનેક સંપત્તિનો પદ પદવીનો માન પ્રતિષ્ઠાનો એ માલિક સ્વામી થઈ ચૂક્યો છે. સંસારની કોઈ અવસ્થા એને હવે માણવાની બાકી નથી. જે અત્યારે કહે છે કે વાત તપની કરો છો બરોબર છે, પેલા ભોગવી લઈએ, માણી લઈએ, મળ્યું છે એને તો માણી લઈએ, પછી દેખા જાય. અને જીવની એક ભ્રમણા પાછી એવી છે કે એકવાર એક વસ્તુ આપણે માણી લીધી હોય ને તો પછી એના પ્રત્યેની આપણી ઈચ્છા રહે નહીં. જ્ઞાનીઓ કહે છે આ વાત બનવી કઠણ છે, કારણ કે જેમ વિષયને ભોગવતા જઈએ તેમ એની તત્પરતા વધતી માત્રામાં થાય. આ મનોવિજ્ઞાન છે, કેમ કે મનથી આ નિર્ણય કર્યો છે, જ્ઞાનથી નથી કર્યો. મનોવિજ્ઞાન એમ કહે છે કે જેના તરફ આ પ્રકારનો તમે ભોગ ભોગવો અને એમાં આનંદ આવે તો એ વિષય ફરીથી આવે ત્યારે એ ભોગવવાની તત્પરતા ઉત્કંઠા વધતી જાય, માન નરમ ન પડે. હા, ઇન્દ્રિયો કામ ન કરી સમજાય, જીભ ભડભડિયા નાખે, પેટ ના પાડે, શરીરની અવસ્થા થઈ હોય, પણ છતાંય ઉંમર થાય, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવગરે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે.
જેમ ઉંમર થાય છે એમ આપણી તૃષ્ણાને વાસનાઓ અલ્પ થાય છે કે આપણી શક્તિ અલ્પ થાય છે? ફરવાનો ડોડડીઓ બધે જ છે, જવાનો બધે જ છે, ભોગવવાનો બધે જ છે, બધા જ જલસા કરવા છે, થાતું નથી. જો કોઈ લઈ જાય અને કોઈ મદદ કરે તો એમાંથી એની ના નથી કે ના, મારે આ વિષય ભોગની પ્રવૃત્તિ હવે નથી કરવી, મેં 50 વર બહુ કર્યું, ના આ તો 80મું વર હોય તો પણ રિસેપ્શનમાં કોઈ મારો હાથ જાલીને લઈ જાય, ડીશ પકડાવી દે અને બેહાડે ટેબલ ખુરશી ઉપર તો હું ખાવા તૈયાર. આ વસ્તુ તો આ વસ્તુ લાવો તો મારે જોઈએ છે. ઉંમર સાથે સંબંધ નથી, વૃત્તિઓ સતેજ બને છે. ઇન્દ્રિયો સાથ નથી આપતી, પણ આનો વિકાર દ્વિગુણિત થાય છે. રત્નાકર 25 ની અંદર આ વાતને રત્નાકર સુરી મહારાજે બહુ સ્પષ્ટ કીધી છે કે આયુષ્ય ઘટે છે પણ વિષય અભિલાષા ઘટતી નથી. જીવનની આશા જાય છે પણ આ તૃષ્ણાનો અંત આવતો નથી. અને એ વાત કૃપાળુ એવી દેવે મનોરથના કાર્યમાં આપ્યું છે. તે હતી પટલાઈ ત્યારે તાકી પટેલ, આ બધા આની અંદર છેલ્લે ડોસો મરે છે ત્યારે પણ તૃષ્ણા જતી નથી. એ તૃષ્ણાની કઠણાઈનું કાવ્ય વાંચવું ક્યારેક, કે આ જીવની અનંત જન્મોમાં આ જ દશા રહી છે. એ મર્યો છે આસક્તિમાં, તૃષ્ણામાં મર્યો છે. એને મરતી વખતે પણ એમ થાય છે કે હજુ આટલું આયદરું અધૂરું, આટલું હજી ભોગવવાનું અધૂરું, આટલી મારી ઈચ્છા હજુ પૂરી થઈ નહીં. એટલે શ્રાદ્ધ કરીને પણ કરજો. આ આખી અતૃપ્ત જીવનની આખી કહાની છે. ક્યારે આપણે વિચાર કરીએ છીએ કે આયુષ્ય તો અલ્પ છે, અનિયત છે, ક્યારે પૂરું થશે ખબર નથી. અરે પહેલેથી તૃષ્ણાથી તું નવરો થઈ જા. આયુષ્ય ક્યારે પૂરું થશે કહેવા નહીં આવે, પણ તૃષ્ણાથી નવરો થઈ જા. તૃષ્ણાથી નવરો મનના આધારે નહીં થવાય. મન વિકલ્પ કરશે, મન સંકલ્પ કરશે, મન માર્ગ બતાવશે કે આમ કરીએ તો મારાથી જવાય ને, આમ કરીએ તો ખવાય ને, આમ કરીએ તો મને આ વિષય ભોગવાય ને, હું આમ કરું તો આમ કરું ને, આ દવાઓ ખાશે ને, વિટામિન ખાશે ને, કંઈક નાચ કરશે. રોજ છાપામાં વાંચ્યા કે કેવી રીતે ખાઈ શકાય ને કેવી રીતે ભોગવી શકાય. જ્ઞાનીના વચનો વાંચવાનું, કેમ કે એમાં તો કેવી રીતે છૂટી શકાય આવે છે. અને આને છૂટવું, આને છૂટવું નથી. કોઈ પણ વસ્તુ કેમ હણવું છે, કેમ માણવું છે. અને જ્ઞાનીઓ કહે છે કે અગ્નિમાં કેટલા ડબ્બા ઘી નાખીએ તો અગ્નિ શાંત થાય. અગ્નિમાં કેટલા ડબ્બા ઘી નાખીએ તો અગ્નિ શાંત થાય. હે જીવ, આ જીવની તૃષ્ણા, વાસનાઓ, ઈચ્છાઓ, એષણાઓ, લાલસાઓ અગ્નિ જેવી છે. અને એની પૂર્તિ તું કર ઘીના ડબ્બા જેવી, કેટલી કરીશ અને કેટલા જીવનથી કરી છે, થઈ નથી. આ જ તૃષ્ણા સાથે જીવ જન્મો છે. એટલે જ્ઞાનીને જન્મજાત વૈરાગ હોય છે. આપણને જન્મજાત તો નહીં પણ જ્ઞાનજાત વૈરાગ્ય થતો નથી, સમજ્યા પછી. જ્ઞાનીને તો જન્મજાત વૈરાગી હોય છે. એને તો આ સંસારમાં જન્મે છે પણ એના પ્રત્યે કોઈ જાતનો મોહ કે આસક્તિ હોતી નથી. લગભગ એ સમાપ્ત કરીને આવ્યા છે. જન્મો જન્મની આ સાધના છે, વૈરાગ્ય અને ઉપશમની સાધના છે. વૈરાગ્ય અને ઉપશમની સાધના ન થઈ અને બાકીનું બધું ડાપણ કર્યું, વળશે શું? ભાથું કયું લઈ જવાનું છે? વૃત્તિઓને સમાવાની છે. તો કે છે આ ભ્રાંતિ રાખવી હજી મનની, કે ઈચ્છિત પદાર્થને ભોગવી લેવાથી, એમાંથી નિવૃત્ત થવાથી, ફરીથી તે ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે, તો કે છે એ બનવું કઠણ છે. અને એના આધાર ઉપર જ વ્યસનનું મનોવિજ્ઞાન ચાલે છે અત્યારે. કે કોઈને બીડીનું વ્યસન પાડવું હોય તો શું કરવું? પેલા એને મફત પાવી. અને કોઈ એમ કે હું પી લઉં મફત, પછી મને હવે જરૂર નહીં પડે આગળ ઉપર, તો એ ખાંડ ખાય છે. દારૂ, વ્યસન બધા આ જે છે એવા પરસ્ત્રી ગમનના, વ્યભિચારના, આ બધા વ્યસનો પેલા ગામના પૈસા, હરામના પૈસાના ચાળે થાય છે. અને ચાળે થયા પછી જીવ એનો ગુલામ બને છે. પછી તો પોતાનું સર્વસ્વ ગુમાવે છે, કેમ કે પાનારા તો મતલબ હોય ત્યાં સુધી પાય, સાચવનારા તો પોતાનો સ્વાર્થ, સ્વાર્થ કરવો હોય ત્યાં સાચવે. પણ જેવો અધિકારી તરીકે ઉતરી જાય, તો કે અધિકારી તરીકે ઉતરી તો મોટો અમલદાર બે વાર મરી જ જાય ને, હરામનું જ ખાધું છે, હવે કોઈ ખવડાવવાળું નથી. ચાળા જ કર્યા છે અત્યાર સુધી પારકે પૈસે, અને વિષયોને જ પોસ્યા છે. હવે કે છે એની એવી મૂર્છા ન જાગે તો કે સંભવિત નથી. આપણે તો બહુ ખાઈ લીધું, ખાઈ પીવું વિતરે, ખાઈ પીવું વિતરે, એનો જ ભડભડીઓ વધારે હોય છે ખાવાનો. ઈ જ પૂછે કે મેનુ શું છે. તો એક બાજુ કહેશે આપણે 60-70 વર્ષ ત્યાં ખાઈ પીવું વિતરે, અને છતાં કોઈ ચીજ નવી આવે તો પેલા એમ કે હું લઈ લઉં,
એ કોઈ દી એમ નહીં કે લ્યો નાના ને તમે વાપરો, તમે વાપરો મને આનંદ છે. જે વસ્તુ આવે એમાં પહેલી ભાવ એનો કયો જાગશે અંદરથી, કે મને હોય તો સારું, અને જો નામથી ન આવ્યું હોય તો એ પોતે પોતાનું જ કે હું મોટો છું ને આ મારું છે. ક્યારેય ખ્યાલ આવે છે કે પોતાની વૃત્તિ પોતાને કેટલી છેતરે છે, અને 60-70 વર્ષમાં હું એમ કહું કે હું ખાઈ પી ઉતરો, મેં પહેરી ઓઢી લીધું, અમે હરીફરી લીધું, છતાં આપણા મનના કોડ હજુ સમાપ્ત થયા નથી. વૈરાગ્ય નથી, વિરક્તિ નથી. જ્ઞાની કહે છે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. વિચાર કરીએ, અને જ્ઞાન દશા એ બુદ્ધિનો વિષય નથી, માત્ર બુદ્ધિનો નથી, બુદ્ધિથી પર છે, બુદ્ધિથી પર છે. કૃપાળુ દેવ ઘણી જગ્યાએ આવા સંકેત આપે કે મહાવીર જેવા, જીન જેવા જન્મ ત્યાગીએ પણ આ સંસારને ભયના કારણરૂપ મૂકી અને એક પૂંઠ દઈને ચાલી નીકળ્યા. અને તું એમ કે ભરત ચક્રવર્તીને વાંધો નહોતો, જનક મહારાજાને વાંધો નહોતો, એ તો રાજ કરતા હતા અને ઓલા ચક્રવર્તી હતા. આ બુદ્ધિનો વિષય નથી. આ બુદ્ધિથી પર જ્યારે શ્રદ્ધામાં જશો તો જ વાત પકડશે કે ઓલાની કેટલા જન્મની સાધના ભેગી થઈ છે, ત્યારે ચક્રવર્તી પદમાં પણ એ વૈરાગ્ય આશીષ છે. અને આપણે તણખલા જેવું કદાચ 500 વારના ફ્લેટના માલિક થઈ ગયા ને, ઓલાને 6 ખંડનું આધિપત્ય છે, અને આ એમ કે મારા જેવો ફ્લેટ ને મારા જેવું કોઈનું મકાન કોઈને, અને ગાડી તો આપણી ગામમાં નીકળે તો 10 જણા જુએ, છૂછા જેવા તણખલા જેવા પૂન લઈને બેઠા છીએ. મનની અંદર વૃત્તિઓ વિરામ પામતી નથી. જ્ઞાની કહે છે જ્ઞાન દશા જોઈએ, જ્ઞાન દશા જોઈએ. આ તર્કનો વિષય નથી, તર્કથી તત્વ પમાતું નથી. બહુ સરસ વ્યાખ્યાનો હોય, દલીલ ને દ્રષ્ટાંત ને દાખલા ને મોજ મજા ને જલસો ને ડાયરો ચાલે, હવારો હવાર સુધી ઊંઘ ન આવે એવું, પણ એનાથી તત્વ ન મળે, શ્રદ્ધાન ન થાય, જીવનનો આધાર ન બને. એ કહે છે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. કૃપાળુ દેવ કે છે સંભવિત નથી. હવે કોનો અભિપ્રાય છે આ? એ કહે છે નોટ પોસિબલ. અને આપણે એમ કહીએ કે ભોગવી લઈએ તો પછી એના પ્રત્યેનો આપણી ઈચ્છા શાંત થાય, તો કે ન થાય. અનંતા જ્ઞાનીઓએ આ તત્વ જોયું, માટે પરમાર્થમાં વૈરાગ્યને પેલો પાયો મૂક્યો. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આ ત્યાગ વૈરાગ્ય એ તો અધ્યાત્મનો આધાર છે, એ પહેલી ભૂમિકા છે. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. વાક્ય સાદું છે પણ ભાવ અંદરનો ગંભીર છે. ઉદયથી આવેલો વિષય એ તો ભોગવ્યાથી નાશ થાય, કારણ કે કોઈ પણ ઉદય પોતાની સ્થિતિથી વધારે ટકતો નથી. આપણી ઈચ્છા હોય તો પુણ્યનો ઉદય હોય ને આપણને એમ થાય કે આવું આમને રહીએ કાયમ તો રહેતું, અને અનુકૂળ ન હોય એવું ઉદય આવે દુઃખનો તો આપણને એમ તો જલ્દી ટળે તોય જાય નહીં, કારણ કે પ્રત્યેક કર્મને પોતાની સ્થિતિ હોય છે, અને સ્થિતિ સુધી લાખ પ્રયત્ન કરીએ તો જતું નથી, અને રાખવા ઈચ્છીએ તો રહેતું નથી. એટલે કહે છે કે એ વિષય ભોગવ્યાથી નાશ થાય, તું એમ સમજીશ માં કે તારી ઈચ્છાથી નાશ થયો છે, ભોગવ્યાથી નાશ થયો છે. પણ જો જ્ઞાન દશા નહીં હોય, આ નિર્મૂળ નથી થતો ત્યારે, ના જ્ઞાન દશા ન હોય
તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે. વિષય ભોગવતી વખતે ઉદય આવ્યો છે તે વખતે પુણ્ય ભોગવીએ છીએ, તે ભોગવતી વખતે જો જ્ઞાન દશા ન હોય કે આ બધા કર્મના ખેલ છે, આ મારો વૈભવ નથી, આ મારો વૈભવ તો મારું જ્ઞાન છે, મારી વિરક્તિ છે, મારો સમ છે, મારો વૈરાગ્ય છે, મારી સમતા છે, એ જો દશા ન હોય તો એ પુણ્યનો ભોગવટો કરતી વખતે, સંસારનો ભોગવટો કરતી વખતે ઉત્સુક પરિણામ, આતુરતાના પરિણામો, આમાં વધારે સુખ હશે? હજી આ આવી રીતે ભોગવીએ તો આમાંથી વધારે લાભ થાય, હજી આનાથી આમ કરીએ તો વધારે ટેસ્ટફુલ બને. જેમ કોઈ પણ પદાર્થ ખાતા હોય તો એમાં બે જણા ચાર જણાની કંપની તો શું કે, જરાક આ ચટણી નાખ તો વધારે, થોડુંક લીંબુ નીચે તો એથી વધારે મજા આવશે, ઓલો કે જરાક આમ કર અને બધાના હવ નાખ, બધાની વાત શું હોય કે આને આ ખાવું છે, પણ એમાંથી વધુ ને વધુ સુખ કેમ મળે? બસ આ જ સંસારની અંદર જેટલા ઉદયના ભોગ આવે એમાં ઉત્સુક પરિણામ થયા જ કરે, આતુરતાના પરિણામ થયા જ કરે, ઉત્કંઠા થયા જ કરે. એ ચા પીતો હોય તો કેવી રીતે પીવી? કપમાં પીવું, કપમાં પીને મજા આવશે, સરસ. હજુ આનામાંથી કેમ વધુ મજા આવે? આ ચા તો એ નહીં છે, લાડવો એ નહીં છે, દૂધપાક એ નહીં છે, વાનગી એ નહીં છે, પણ આ કે પેલા આ ખાઈશ ને તો જરાક તને મજા, દાળનો હબડ ખોલે પછી લાડવાનો બટકું લે ઓર જામશે. લાડવો લાડવાની જગ્યાએ છે, દાળ દાળની જગ્યાએ છે. પણ આ ગાંઠ પર આ ઉત્કંઠ પરિણામ આપણે સમજવું, ઉત્સુક પરિણામ. ઉત્સુક પરિણામ એટલે જે ભોગ છે એ ભોગને હજુ તીવ્રતા, હજુ તીવ્ર, હજુ એમાંથી રસ વધારે, હજુ એમાંથી રસ વધારે આવે, આ ભાવ થયા વિના. એ કે છે, જ્ઞાની કે છે, એ ઉત્સુક પરિણામ વિષયની આરાધતા, વિષય આરાધીએ છીએ આપણે, આવ્યો છે ઉદયને કારણે, પણ એ ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વર્ધમાન થાય. તો એ ખાવાનો ભાવ ત્યારે નિર્મૂળ થતો નથી, પણ વર્ધમાન થાય છે કે આ ડીશ તો પૂરી થઈ ગઈ, હવે બીજી ડીશ લેયારે ત્યારે આપણે જરાક વધારે સાવચેત રહીશું કે પહેલેથી આમ કરીશું, આ બનાવી રાખશું, આ પૂર્વ તૈયારી. જુઓ, એકને એક પદાર્થમાંથી અધિકાધિક સુખ માટેની ઉત્કંઠા સતત વધતી રહે. જેમ પદાર્થનો ભોગવટો કરો તેમ એ પદાર્થમાંથી વધુ ને વધુ સુખ મેળવવાની ઝંખના વધતી રહે. વિષય નિર્મૂળ થતો નથી પણ વર્ધમાન થાય છે. એ કહે છે વિષય પરાજિત થવાની બદલે વિષય વર્ધમાન થાય છે, લક્ષમાં આવે છે. જાગૃતિ વિના, અનુપ્રેક્ષા વિના આ વસ્તુ બેસાડવી કઠણ છે, અને આ જ સાધના છે કે પદાર્થનો ભોગવટો હું કરું છું, મારા પરિણામ જ્ઞાન દશાના છે કે ઉત્કંઠાના છે? મને હજુ એને અવસર ફરીથી આવે તો આ વખતે જે ભૂલ રહી ગઈ છે, ઉણપ રહી ગઈ છે, ક્ષતિ રહી ગઈ છે, ત્રુટિ રહી ગઈ છે, એ હવે રહેવા દઉં. બીજી વાર એ બાવરો બને, ગાંડો બને, ઘેલો બને, વસ્તુ એ નહીં છે. ઉત્કંઠ પરિણામને કારણે વિષય પરાજિત થયો નથી, એણે ભોગવી લીધું છે કે મેં જાણી લીધું, આની અંદર કોઈ બીજી વાત નથી, કશું જ નથી. જે પદાર્થ છે તે છે, એ બધા જ નિરર્થક છે, ક્ષણિક છે. હવે એ પદાર્થ ફરીથી આવે તો એમાં મૂર્છા જાગે નહીં, મૂર્છા જાગે નહીં. વિષય વર્ધમાન થાય છે, પરાજિત નથી થતા. ભોગવવાથી વિષય પરાજિત નથી થતા અને ભોગવવાથી વિષય વર્ધમાન થાય છે, આ વાત લક્ષમાં બેસે. અને કરવાનું છે વિષયોનું નિર્મૂળપણું. સંસારના વિષયોની અંદર રત બનેલો જીવ એને વિરક્તિના પરિણામ કરવાના છે. આમાં આસક્તિ વર્ધમાન થાય છે, વિરક્તિની તો વાત રહેતી જ નથી. વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. જ્ઞાની પુરુષો એ ઉદયગત વિષયો આવે છે પણ એમાં પ્રવર્તતા નથી. જ્ઞાન દશા હોવાને કારણે એ મનોદશાથી પ્રવર્તતા નથી, આપણે મનથી ને બુદ્ધિથી પ્રવર્તીએ છીએ. અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે, જ્ઞાન અફળ થાય. એ પણ જો એમ કરવા જાય, એની વૃત્તિ પણ જો ચપળ થાય,
અને એ પણ લક્ષ જો એનામાં આપી દઈએ કે હા આમ કરો તો વધારે ટેસ્ટ થશે, મજા આવશે. પીરસવા વાળા શું કે ખબર છે સાહેબ, લ્યો ને થોડુંક મજા આવશે. સાહેબ આપણે કે ના, લ્યો ને થોડુંક મજા આવશે. આમ મજા આવશે, મજા આવશે, મજા આવશે. આ મનો વ્યાપાર છે, આ જ્ઞાન વ્યાપાર નથી. એ કહે છે તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. કોને? જ્ઞાનીને પણ. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. જ્ઞાનીઓ કેમ ભોગ ભોગવે છે? તો કે માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય છે જ્ઞાનીને, એમાં કોઈ બીજી વૃત્તિઓ નથી, માટે જ એની ભોગ પ્રવૃત્તિ. જ્ઞાનીની ભોગ પ્રવૃત્તિ પ્રારબ્ધ ઉદયને આધીન છે, જીવની ભોગ પ્રવૃત્તિ વિષય રસને આધીન છે, ઉત્સુક પરિણામને આધીન છે, અધિકાધિક એમાંથી સુખ મેળવવાને આધીન છે. એ જ્યારે જ્યારે ભોગ ભોગવે છે ત્યારે આને અવસર રિપીટ થાય તો મને વધારે આનંદ મળે, આવ્યો ભાવ એનામાં છે. જ્ઞાન દશા નથી, કે પરનું સુખ છે, સુખ પદાર્થમાં નથી, સુખ સ્વભાવમાં છે. અને આવી ભોગ પ્રવૃત્તિ જ્ઞાનીની હોય એનું લક્ષણ કહ્યું છે. આવી પણ ક્યારેક આપણને લાગે કે આપણી પણ ઈચ્છા નથી સંસારમાં, પણ શું થાય, છૂટી શકતો નથી સંસાર, સંયોગોથી છૂટાતું નથી અને પ્રવૃત્તિ કરવી પડે છે. કાંઈ વાંધો નહીં, એનું લક્ષણ કીધું છે જ્ઞાનીએ કે કરવી પડતી પ્રવૃત્તિનું લક્ષણ. તો તે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી, કૈરા પહેલા પણ એનો એને પસ્તાવો છે, ખેદ છે, અને કૈરા પછી પણ પસ્તાવો અને ખેદ છે. અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત, એમાં જેટલું જોડાવવું પડે એટલું જ જોડાય છે, જરાય વધારે ઘાંગો થતો. એને કોઈના વરઘોડામાં જવું હોય તો જવા પૂરતી હાજરી છે, પણ એ નાચતો નથી. આ તો પરણે કોક અને ગાંઠ પણ જોડ વળગે કોકને. આ બતાવે છે કે કેટલો એની અંદર વિષય બુદ્ધિ છે. એને પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત એની ભોગ પ્રવૃત્તિ હોય છે. ભલે સંસારમાં છીએ, બધું કરવું પડે છે, કરીએ છીએ, છૂટાતું નથી, પણ એમાં અમારો ક્યાંય રસ નથી, રંજિત ભાવ નથી, કેવળ ઉદાસીન છે. જરૂર હોય એટલા જ જોડાઈએ છીએ, એથી વધારે અમે એમાં મન દેતા નથી. અને જોડાયા એ બદલનું અમને ખેદ છે. પૂર્વ પણ પેલા ન જ જાય તો સારું, અને ગયા પછી એનો પણ ખેદ છે કે સંજોગોને કારણે જવું પડ્યું, પણ જવા માટેની પોતાની કોઈ ઈચ્છા નથી. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરીને બંધાવા સંભવ છે. આ જ્ઞાનીઓની વાત કરી, એની ભોગ પ્રવૃત્તિ, પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ અને મંદ વંદ પરિણામ વાળી હોય. સામાન્ય મુમુક્ષુ એ કહે છે વૈરાગ્ય માટે જો ભોગ ભોગવવા જાય તો હું એટલા માટે ભોગવું પછી છોડી દઈશ, પછી મારે એના સામે જોવું નહીં, પછી મને એ નડશે નહીં, માટે હું જરાક સરખી રીતે ભોગવી લઉં. આવું કરવા જાય આ ભ્રાંતિ. ક્યાં છેતરાઈએ છીએ આપણે પરમાર્થની અંદર, ક્યાં ચૂકી જઈએ છીએ, ક્યાં ભૂલી જઈએ છીએ. સામાન્ય શિથિલતા, આજ આટલું કરી લઈએ, ક્યાં વાંધો હતો, હવે કાલથી પછી જોશું, પર્યુષણ તો હજી હવે આવવાના છે ને. નાની નાની બાબતની અંદર આપણને ખબર હોય કે આ નથી કરવું, છતાં લોભાઈ જાય, આજે કરી લઈએ, આટલી છૂટ રાખી લે. આ શિથિલતા, આ મનની શિથિલતા. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે, પછી તો મારે છોડવું જ છે ને, ઉપવાસ કરવો છે અને અતરવાણું કેવું કરે. જો બરોબર સાંજનું થાળી બરોબર રાખજો, કાલે પાછું મારે જમવું નથી. આ એને વૈરાગ્યને આરાધવા માટે થઈ અને વિષયને આરાધે છે કે જેથી કરીને કાલનો મારો વૈરાગ્ય ઉપવાસ સારો થાય. શું થાય? તો કે છે જતા તો ઘણું કરીને બંધાવવાનો સંભવ છે. આ જીવ છૂટતો નથી પણ બંધાય છે. એને પૂર્વ ને પશ્ચાત પશ્ચાતાપ નથી. પૂર્વમાં પણ ઉલ્લાસ છે અતરવાયણાનો અને પશ્ચાતાપમાં પારણાનો. ખ્યાલ નથી કાલનું કઈ ખાધું નહોતું તો આમ હોય. ભાઈ વૈરાગ્યને આરાધવો છે તો વિષયની આરાધનાને એની સાથે સંબંધ નથી. અને તું એમ કહેશ કે વૈરાગ્યની ઉદ્ભવ થાય મારામાં માટે વિષયની આરાધના કરું તો કંઈ ઘણું કરીને છૂટવા કરતા તો બંધાય છે. કેમ કે જુઓ કૃપાળુ દેવની ભાષા સમજીએ. કેમ કે કેમ સાહેબ તમે આમ કહો છો? પણ જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. સ્પષ્ટ વાત, જ્ઞાની પુરુષો પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે. સાહેબ અમે તો કહીએ છીએ બધા આમ જ કરે છે, બધા સાધુ સાધ્વી આમ જ કરે છે, બધા તપસ્વીઓ અમારા સંઘના બધા મૌડીઓ આમ જ કરે છે. તો કે વાત સાચી છે તમારી, વિતરાગ પુરુષ સામેથી ખસી જાય એટલે બાકીના નબળા સામે આવે એટલે આ જ દેખાય કે એ આમ જ કરે છે. એને તો કઈ વાંધો નહીં, તો બધા જ્ઞાની જ છે. જ્ઞાની પુરુષો પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. એવા પુરુષનો તો જેની વિચાર દશા છે, સામાન્ય મુમુક્ષુ છે, એની ભાર નથી, એનું ગજું નથી, એની મજાલ નથી, એની હેસિયત નથી. જ્યાં જ્ઞાનીઓ પાછા પડ્યા છે ત્યાં આ જીતવા નીકળો છે. તો કે છે તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી. ભાર કહેતા એની તાકાત નથી, એની હેસિયત નથી, એની ઓકાત નથી, એનું ગજું નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે કે હું વિષયને ભોગવીને એનાથી નિવૃત્ત થઈશ જેથી ભવિષ્યમાં મને એના પ્રત્યેની મૂર્છા આવી રહેશે નહીં. ભાવતી વસ્તુ ખૂબ આજે ખાઈ લઈએ તો 10 દિવસ પછી એવું ખરું કે એ વિષય હવે કાયમી માટે ગયો? એવું ખરું? ઉભો જ છે, ઉભો જ છે વિષય. અહીંયા પણ એ પત્ર પૂરો થાય છે, આપણે પણ સમયની પૂરો થાય છે. એટલી વાતને અહીંયા 591મો પત્ર આપણે પૂરો કર્યો, પણ ખૂબ સમજવા જેવો છે. વિષયને ભોગવીને ભોગથી નિવૃત્ત થવાય આ વાત નહીં રાખવાની. ઉત્કંઠા આવ્યા વિના રહેશે નથી અને વિષય પરાજિત થવાની બદલે વર્ધમાન થશે. જો જ્ઞાન દશા ત્યારે જાગૃત નહીં હોય અને એ ભોગ પ્રવૃત્તિ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદ વિષયવાળી નહીં હોય તો આ તમે કહે છે છૂટવાની બદલે બંધાવાનો સંભવ વધારે છે. તો સંસારમાં પગ મૂકતા પાપ છે અને જોતા ઝેર છે. ડગલે ને પગલે જાગૃત રહી ખૂબ સ્વસ્થતાપૂર્વક જ્ઞાનીના બોધની સતત સ્મરણ સાથે સંસારની પ્રવૃત્તિ કરવી, વિવેકની જાગૃતિ રાખવી, ઉપયોગની જાગૃતિ રાખવી. આ ગુમાવીને કંઈ કરવા જઈશું તો આ કહે છે જ્ઞાની પુરુષ પણ આમાં ખત્તા ખાઈ ગયા છે. તો સામાન્ય જીવને તો બહુ મુશ્કેલી છે, એટલે સામાન્ય માટે આ જાગૃતિ વિશેષ જરૂરની છે. આવી જાગૃતિ, આવી અપ્રમત અવસ્થા જીવની થાય, આ વિચાર બળ આપણું જાગતું રહે, સતત વધતું રહે, આવી વર્ધમાન વૃત્તિ. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થવી એ જ વિચાર સફળ છે. કૃપાળુ દેવે 749માં કીધું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ. તો સ્વાધ્યાયથી આપણે વિચારો મેળવીએ છીએ અને આ વિચાર સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.